ஆனரபிள் அனோமா கமகே.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, සර්ව සුබදායි ධනාත්මක ආර්ථික ප්‍රවේශයක් මේ රට ලබා දෙමින් අපේ යහපාලන රජයෙන් ලබා දීලා තියෙන මේ නීල හරිත අයවැය විවාදයේ කොටස්කාරයෙක් වෙන්න අදහස් දක්වන්න මට අවස්ථාවක් ලබා දීම ගැන පළමුවෙන් මම ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා. අපේ රටේ අපේ රජයේ අපේක්ෂාව රටේ අනාගතය හදන එක. ඒක නිර්මාණය කරන්න අපි බලාපොරොත්තු වෙන්නේ නවෝත්පාදනය තුළින් ගොඩනැගෙන ආර්ථිකයක් කරහා, විවසායක ආර්ථිකයක් කරහා, ගමට ගෙදරට දැනෙන ආර්ථිකයක් ගොඩනගන්න තමයි. ඒ වගේම විශේෂයෙන්ම මේ රටේ තරුණ තරුණයන්ට, විශේෂයෙන්ම කාන්තාවන්ට ශක්තියක් වෙන්න මඟ පෙන්වන දර්ශනයක් මේ අයවැය තියෙනවා කියලා මම කියන්න කැමතියි. රජයේ රැකියා දිහා බලාගෙන ඉන්නේ නැතුව තම තමන්ගේ දක්ෂකම් අඳුනගෙන රටේ වුවමනා ගැනත් ඉල්ලීම තියෙන්නේ මොනවාද, ඒව සපයන්න අපට හැකියාව ඇති හැකියාව හොයලා බලලා ස්වයන් රැකියාවක් කරන්න අවස්ථාවක් සලස දෙන්න මේ අයවැයෙන් අපිට පුළුවන් වෙලා තියෙනවා. ඒ වගේම විශේෂයෙන්ම ගෘහණියට මඟ පෙන්වන්න මේ අයවැය ගොඩක් තැන්වල විස්තර කරලා තියෙනවා. විශේෂයෙන්ම මම කියන්න කැමති කාන්තාවන් ඉලක්ක කරගෙන ධනසවිය කියලා ජාතික මට්ටමේ වැඩසටහනක් ක්‍රියාත්මක වෙනවා. ඒ වගේම ඒ වතුලින් ගමේ කාන්තාව සවි බල ගන්නවා. ඒකත් අමතරව මේ වෙලාවේ අයවැය කතාවට සම්බන්ධ නොවුනත් මේ පළාත් පාර්ලිමේන්තුවේදී කාන්තා නියෝජනයේ 25%ක් නියෝජනය කරන්න අවස්ථාවක් ලැබුණ එක ගැන කාන්තාවන් වශයෙන් අපි පක්ෂ විපක්ෂ මන්ත්‍රීවරුන් සියලු දෙනාම ඉතාමත් ආඩම්බර වෙනවා. මේ කාන්තා නියෝජනය ඇත්තටම අපිට සිහිනයක් වෙලා තිබුණේ. කවදාවත් කාන්තාවන් 5%කටත් අඩු ප්‍රමාණයක් පාර්ලිමේන්තුව නියෝජනය කරද්දී පළාත් පාලන ආයතන නියෝජනය කරේ 2%කටත් අඩු ප්‍රමාණයක්. ඉතින් මේ වෙලාවේ අපි පහුගිය මේ රජයේ මේ අවුරුද්ද ඇතුළත පනත ගෙනැල්ලා මාපහුගිය මාර්තු මාසයේ මේ පනත සම්මත කර ගැනීමෙන් කාන්තාවන්ට ලොකු ශක්තියක් ධෛර්යයක් ලැබුණා දේශපාලන ක්ෂේත්‍රයට පිවිසෙන්න. ඒ වගේම 25% කාන්තා නියෝජනය නැත්නම් නාම යෝජනා පත්‍රය අවලංගු වෙන තරමට අපේ පළාත් පාලන ඇමතිතුමා වගන්තියක් ඉදිරිපත් කළා තියෙනවා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අද කාන්තාවක් ගැන කතා කරන වෙලාවේ ආර්ථිකය ශක්තිමත් වුණොත් කාන්තාව ශක්තිමත් වෙනවා, කාන්තාව ශක්තිමත් වුණොත් ආර්ථිකය ශක්තිමත් වෙනවා. මොකද අද අපේ රටේ ආර්ථිකය හසුරුවන්නේ ඇත්තම කිව්වොත් කාන්තාව තමයි. වැඩිපුර ජනගහනයක් 50%කටත් වඩා ජනගහනයක් සින්නා අද අපේ රටේ කාන්තාවගෙන් තමයි ආර්ථිකයට වැඩිම දායකත්වයක් ලැබෙන්නේ. නමුත් මේ ආර්ථික දායකත්වයත් එක්කම කාන්තාවට බලපාන විශේෂ ක්ෂේත්‍ර තුනක් මම දකිනවා. එකක් තමයි අධ්‍යාපන ක්ෂේත්‍රය, ඒ වගේම සෞඛ්‍ය ක්ෂේත්‍රය, ඒ වගේම ආර්ථික ක්ෂේත්‍රය. මේ ක්ෂේත්‍ර තුනම කාන්තාවගේ ජීවිතයත් එක්ක බැඳිලා තියෙනවා. අධ්‍යාපන ක්ෂේත්‍රය වෙනුවෙන් අපේ රජයෙන් පහුගිය කාලයේ සීමාව තුළ බොහෝ දේවල් කරා. ඇත්තටම විරුද්ධ පක්ෂයේ කතා කරපු මන්ත්‍රීවරු කතා කරේ පහුගිය අයවැය කරපු දේ කියපු දේවල් තාම කරලා නැහැ නේද කියලා. නමුත් ඒවා කරගෙන යන්න එක හරියට අයවැයක් අවුරුද්දකට ඉදිරිපත් කරාට යම් ව්‍යාපෘතියක් කරද්දී අපිට අය එක අවුරුද්දකින් ඉවර කරන්න බැරි විත්තිය බොහෝ දෙනෙක් දන්නවා. ඒ වගේම සල්ලි ඉතුරු වෙලා තියෙනවා, සල්ලි වියදම් කරලා නැහැ, ඇයි මෙහෙම වුණේ කියලා අහනවා. මං කියන්න කැමතියි අපේ රජයෙන් අර සිල් රෙදි බෙදන්න සල්ලි වියදම් කරන්න, එහෙම නැත්නම් මූණ ගහලා පිඟාන් බෙදන්න, ඒ වගේ දේවල් වලටත් සල්ලි වියදම් කරමු නැති නිසා සල්ලි ඉතුරු වෙන්නේ නැති. එහෙම නැතුව අපේ රටේ අපේ රජයෙන් බොහෝ දේවල් වැදගත් දේවල් වලට තමයි සල්ලි වියදම් කරලා තියෙන්නේ. පහුගිය අවුරුද්ද තුල පහුගිය අයවැයෙන් ඉදිරි කරපු දේවල් වලින් අධ්‍යාපන ක්ෂේත්‍රය ගත්තොත් ළඟම පාසල හොඳම පාසල ව්‍යාපෘතිය ඉතාමත් සාර්ථක විදිහට කරගෙන යනවා. ඒ වගේම ද්වෛතික පාසල් සංවර්ධන ගුරුවරුන්ගේ නේවාසිකාගාර ජයවර්ධන විශ්වවිද්‍යාලයේ ඉංජිනේරු පීඨයක් ස්ථාපිත කරන්න ලෑස්ති කරලා තියෙනවා. වයඹ විශ්වවිද්‍යාලයේ වෛද්‍ය පීඨයක් රාදන ලෑස්ති කරලා තියෙනවා. ඒ වගේම මේ රුහුණු විශ්වවිද්‍යාලයේ ජයවර්ධන විශ්වවිද්‍යාලයේ හැම එකේම තාක්ෂණ විෂය ධාරාව ස්ථාපනය කරන්න ලෑස්ති කරලා තියෙනවා. මේ හැම දෙයක් එකම අධ්‍යාපනයේ ඉදිරියට ගෙනහින් තියෙනවා. මහපොළ ශිෂ්‍යත්වය වැඩි කර අපි රුපියල් 5000ක් දක්වා. ඒ වගේම ලැප්ටොප් පරිගණක මම අහගෙන කෝතාම ලැප්ටොප් දුන්නද කියලා අහනවා. ලැප්ටොප් දීම කරගෙන යනවා. ඒ වගේම කවදාකවත් නැතුව දරුවන් වෙනුවෙන් රක්ෂණ ක්‍රමයක් යෝජනා කරලා රක්ෂණ ක්‍රමය ක්‍රියාත්මක වෙනවා. ඉතින් මේවත් එක්ක අධ්‍යාපනය දරුවන්ගේ අධ්‍යාපනය සුරක්ෂිත වුණාම මවක් විදියට ඕනම කාන්තාවකට ලොකු සහනයක් ලැබෙනවා තමන්ගේ දරුවන් ගැන ඒ ගැන තියෙන වගකීම ගැන සහනය රජයෙන් දුන්නම බොහොම පහසු ජීවිතයේ සැනසීමක් ලැබෙනවා. ඉතින් ඒ වගේම මේ අවුරුද්දෙත් අධ්‍යාපනය අපි දන්නවා පොත්පත් නොමිලේ දෙනවා, ටැබ්ලට් නොමිලේ දෙනවා, ඒ වගේම නිල ඇඳුම් වලට බොහෝ දේවල් කතා කරා නිල ඇඳුම් වල රෙදි දෙදී. නමුත් දැන් ඒක සමතයකටපත් වෙලා හැමෝම සතුටින් තමන්ට කැමති විදියට ඒ ලැබෙන මුදල් වියදම් කරගෙන අවශ්‍ය ඇඳුම් ගන්නවා. ඒ වගේම ස්මාර්ට් පන්ති කාමර මේ සංකල්පය හඳුන්වලා දීලා ඒක ක්‍රියාත්මක කරගෙන යන. ඉතින් මේ වගේ අධ්‍යාපනයේ බොහෝ දේවල් කරනවා. ඒ අතරේ සෞඛ්‍ය ක්ෂේත්‍රයත් ගැනත් අපි කතා කරන්න ඕන. සෞඛ්‍ය ක්ෂේත්‍රය කතා කරොත් එහෙම බොහෝ බෙහෙත් ද්‍රව්‍ය 46ක මිල අඩු කරලා තියෙනවා. ඒකත් එක්ක
තව විනාඩි දෙක කාලයක් තියෙනවා.
ස්ටෙන්ට් වර්ග ස්ටෙන්ට් හෘද රෝගීන් සඳහා ස්ටෙන්ට් වල නොමිලේ ලබා දෙනවා. වකුගඩු නිවාරණය සඳහා අලුතෙන් රුධිර කාන්දු පෙරණ එකක ගොඩක් ස්ථාපනය කරලා තියෙනවා. ඒක පහුගිය අවුරුද්දේ වයින් මේ අවුරුද්දේ වැඩි දියුණු කරලා තියෙනවා. ජාතික ඖෂධ නියාමන අධිකාරිය පිහිටවීමත් එක්ක මිල පාලනයක් ඇති වෙලා තියෙනවා. ඉතින් මේව නිසා සෞඛ්‍ය සේවාව දියුණු වෙලා තියෙනවා. ඒකත් එක්ක මම කාලයත් එක්ක මගේ කාලය අඩු වීමත් එක්ක මම අවසාන වශයෙන් කියන්න කැමතියි ආර්ථික ක්ෂේත්‍රයට පණවල තියෙන සමහර බදු ඉවත් කරලා තියෙනවා. මේකෙන් කාන්තාවන්ට විශේෂ ව්‍යාපෘති වර්ග කරන්න පුළුවන් වෙනවා. මල් නිෂ්පාදන විදේශ වෙළඳපොළට ඉල්ලුම සැලකීමට ගනිමින් ඒ සඳහා ෆ්ලවර් කවුන්සිල් එකක් කියන එකක් පිහිටවල තියෙනවා. ඒ සඳහා වෙන් කරලා තියෙන මුදලෙන් මිලියන 10ක් වෙන් කරලා තියෙන. ඒ නිසා මම හිතනවා මල් නිෂ්පාදනය සඳහා කාන්තාවන්ගේ යොමුවීම වැඩි වේවි. ඒ වගේම පරිේශන ආයතන පිහිටලා තියෙනවා. කුකුල් පාලනය, ගව පාලනය වැඩි දියුණු කිරීමට අවශ්‍ය පහසුකම් ලබා දෙන්න යෝජනා කරලා තියෙනවා. කාන්තාවන්ගේ ණය විශේෂයෙන්ම කාන්තාව සඳහා විශේෂ ණය පහසුකම් ලබා දීලා තියෙනවා. ඒ ණයවල පොලිය අඩු පොලියකට ලබා දෙන්න සැලසුම් කරලා තියෙනවා. ඒතකොට මේවත් එක්ක මම හිතනවා කාන්තාවන්ට තම තමන්ට ස්වයං රැකියා පටන් ගන්න උපකාරී වේවි. මේ ඒ වගේම ඒ සඳහා රුපියල් මිලියන 1000ක් වෙන් කරලා තියෙනවා. ඉතින් මේ අයවැයෙන් ඇතරම ඉතාමත් මේ කෙටි කාලයකදී අයවැය තියෙන අයවැයෙන් වෙන් කරලා තියෙන දේවල් ගැන කතා කරන අමාරුයි. නමුත් එක් එක් අමාත්‍යංශ හරහා මම හිතනවා කාරක සභා අවස්ථාවේදී අපිට මීට වඩා දෙයක් එක එක අමාත්‍යංශ වෙනුවෙන් කතා කරන්න පුළුවන් වෙවි. කොහොම වුණත් මේ අයවැය නිසා මම හිතනවා අපේ රටේ විශේෂ වෙනසක්, විශේෂ ආර්ථික වෙනසක්, ඒ වගේම කාන්තාවන්ට විශේෂ සහනයක් ලබා දෙන්න පුළුවන් වේවි කියලා. බොහොම ස්තුතියි.
ස්තුතියි. ගරු ජානක වක්කුඹර මන්තුමා, ආනරබල් ඉම්රාන් මවුරුෆ්, you have 10 minutes.
Bismillahir Rahmanir Rahim.
Order. ඊට ප්‍රථමයෙන් මුලස්සනට ආනන්ද කුමාර් ශ්‍රීමන්තතුමා පැමිණ.
Please continue. இந்த வரவு செலவு திட்டம் நாட்டின் நீண்டகால ஸ்திரத்தன்மையினை இலக்காக வைத்து வரவு செலவு திட்டம் என்ற வகையிலே முதற்கண் இதனை சமர்ப்பித்த கௌரவ நிதியமைச்சர் அவர்களுக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். நாட்டின் கடன் சுமை தாங்க முடியாத அளவுக்கு அதிகரித்துவிட்டது. எமது மொத்த கடன் தொகையை பார்க்கின்ற போது ஒரு குடிமகன் சுமார் 5 லட்சம் ரூபாய் வெளிநாட்டுக்கு கடனாக செலுத்த வேண்டிய நிலையில் இன்று நாடு உள்ளது. கடன் மட்டுமல்ல, அவற்றுக்கான வட்டியையும் செலுத்த வேண்டிய ஒரு நிலைப்பாட்டிலே இன்று எங்களுடைய நாடு தள்ளப்பட்டிருக்கின்றது. இந்தளவு பெரிய கடன் தொகை இருப்பது எதிர்காலத்தில் நாட்டை அடிமைத்தனத்துக்கு இட்டு செல்லுகின்ற ஒரு நிலைக்கு தள்ளப்பட்டிருக்கின்றது. எனவே 1948 எப்படி நாம் ஆங்கிலேயரிடமிருந்து சுதந்திரம் பெற்றோமோ, அதே போல கடன் சுமையிலிருந்து மீண்டும் ஒரு புதிய சுதந்திரத்தை பெற வேண்டிய கட்டாய நிலையிலே நாம் இருக்கின்றோம். நாம் ஒவ்வொருவரும் நாட்டை பற்றியும் அதன் எதிர்காலத்தை பற்றியும் சிந்திக்க வேண்டியுள்ளது. கடன் சுமையில் ஒரு நாட்டை நமது சந்ததியினருக்கு நாம் விட்டு செல்ல முடியாது. ஒன்றும் அறியாத அந்த எதிர்கால சமூகம் யாரோ தமது சுகபோகங்களுக்கு பெற்ற கடனை சுமப்பதை அனுமதிக்க முடியாது. அவர்களுக்கு சுதந்திரமான சுமைகளற்ற நாட்டை நாம் கையளிக்க வேண்டும். எனவே கடனும் செலுத்தப்பட வேண்டும், அபிவிருத்தியும் காணப்பட வேண்டும், மக்கள் நலம் பேணும் திட்டங்களும் முன்னெடுக்கப்பட வேண்டும். இந்த பல நோக்கங்களையும் நிறைவு செய்யும் வகையில் அமைந்த வரவு செலவு திட்டமே இந்த வரவு செலவு திட்டம் என்ற வகையில் நாங்கள் இந்த வரவு செலவு திட்டத்தை ஆதரிக்கின்ற ஒரு நிலைப்பாட்டிலே இருந்து கொண்டிருக்கின்றோம். நாட்டின் அபிவிருத்திக்கு நவீன தொழில்நுட்பங்களை பயன்படுத்த வேண்டிய நிலை இப்பொழுது உள்ளது. இந்த வரவு செலவு திட்டம் இதற்கு முக்கியத்துவம் அளித்திருப்பது உண்மையிலே பாராட்டக்குரியது. கொழும்பு மற்றும் மொரட்டுவ பல்கலைக்கழகங்களில் சிலிட் நிறுவனத்தின் நுண்ணறிவு மற்றும் ரோபோ திட்டங்களை நடைமுறைப்படுத்துவது குறித்து அறிவிப்பு இந்த வரவு செலவு திட்டத்திலே உள்வாங்கப்பட்டுள்ளது. நாட்டிலுள்ள 7 பல்கலைக்கழகங்கள் தகவல் தொழில்நுட்ப வசதிகளை மேம்படுத்தும் திட்டம், 5 இடங்களில் 5 தொழில்நுட்ப கல்லூரிகள் நிர்மாணிக்கும் திட்டம், தகவல் தொழில்நுட்பத்துறைக்கு எஞ்சல் நிதியம் என்ற பல திட்டங்களை முன்மொழியப்பட்டிருக்கின்றன. பாடசாலை மற்றும் பல்கலைக்கழக மாணவர் சமுதாயத்திற்கு பல வரப்பிரசாதங்களை இந்த வரவு செலவு திட்டம் உள்ளடக்கியிருக்கின்றது. மொரட்டுவ, வயம்ப, சப்ரகமுவ பல்கலைக்கழகங்களில் புதிதாக மருத்துவ பீடங்களை ஆரம்பிப்பது தொடர்பான அறிவிப்பு உண்மையிலே மாணவர்களையும் அவர்களுடைய பெற்றோர்களையும் சந்தோஷப்படுத்துகின்ற ஒரு இனிப்பான ஒரு விடயமாக இருந்து கொண்டிருக்கின்றது. இப்பல்கலைக்கழகங்களில் புதிதாக மருத்துவ பீடங்கள் ஆரம்பிக்கும் போது மருத்துவ பீடத்துக்கு தெரிவாகுவருடைய மாணவர்களின் எண்ணிக்கை கணிசமாக அதிகரிக்கின்ற வாய்ப்புகள் ஏற்படும். அந்த அதிகரிப்பின் நன்மை நாடு முழுவதும் உள்ள மாணவர் சமுதாயத்துக்கு போய் சேரும் என்பதிலே எந்த ஒரு சந்தேகமும் இல்லை. இப்போது ஆங்கில மருத்துவத்தை விட சுதேச மருத்துவத்துறையை நாடுவோரின் எண்ணிக்கை அதிகரித்து வருகின்றது. அந்த வகையில் சுதேச மருத்துவத்துறை வலுப்படுத்த வேண்டிய தேவை உள்ளது. சுதேச மருத்துவத்திற்கு பட்டத்துக்கு பின் படிப்பு நிறுவனம் ஒன்றை தாவிப்பது தொடர்பாக இந்த வரவு செலவு திட்டத்திலே முன்மொழியப்பட்டிருக்கின்றது. தற்போது பாடசாலை மாணவர்களுக்கான காப்புறுதி திட்டம் நடைமுறையில் உள்ளது. இதே போன்று பல்கலைக்கழக மாணவர்களுக்கான காப்புறுதி அறிவிப்பு இந்த வரவு செலவு திட்டத்திலே உள்ளடக்கப்பட்டிருக்கின்றது. இலங்கை 4 புறமும் கடலால் சூழப்பட்ட ஒரு தீவாகும். அந்த வகையில் நம்மிடம் ஏராளமான கடல் வளங்கள் உள்ளன. எனினும் அந்த வளங்கள் முழுமையாக பயன்படுத்தும் ஆற்றல் நம்மிடம் இல்லை. காரணம், அது தொடர்பான ஆய்வுகள் நம்மிடம் குறைவாக காணப்படுகின்றது. ருகுணு பல்கலைக்கழகத்தில் சமுத்திரவியல் பீடம் ஆரம்பிப்பது பற்றி அறிவிப்பு இதிலே உள்ளடக்கப்பட்டிருக்கின்றது. இந்த குறைபாடுகளை நிவர்த்தி செய்யும் என்ற எண்ணத்திற்காக, அதாவது உள்ளடக்கப்பட்டிருக்கின்ற விடயத்தின் மூலம் எதிர்காலத்தில் இவ்வாறான விடயங்களை போக்குவதற்கான நடவடிக்கைகளை மேற்கொள்ளப்படும் என்பதற்கான உத்தரவாதம் இங்கு அளிக்கப்பட்டிருக்கின்றது. அது மட்டுமல்லாமல் பல நல்ல விடயங்கள் இந்த வரவு செலவு திட்டத்திலே உள்ளடக்கப்பட்டிருந்தும் இன்று பல விமர்சனங்கள் இந்த வரவு செலவு திட்டத்துக்கு வைத்து சொல்லப்படுகின்ற நிலைப்பாடுகளை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. அது மட்டுமல்லாமல் ஒரு விடயத்தை இந்த இடத்திலே ஞாபகமூட்ட வேண்டும். சென்ற ஜனாதிபதி தேர்தல் காலத்திலே எங்களுடைய கிண்ணியா பிரதேசத்தில் தேர்தல் பிரச்சார பணிகளுக்கு வருகை தந்திருந்த எங்களுடைய ஜனாதிபதி அவர்கள் அந்த நேரத்திலே மக்கள் எதிர்நோக்கிய ஒரு பாரிய பிரச்சனையாக அல்லது கிண்ணியா பிரதேசத்திலே எதிர்கொள்ளப்பட்ட ஒரு முக்கிய விடயமாக காணப்பட்ட விடயம்தான் எங்களுடைய அந்த குறிஞ்சக்கனி பாலம். அந்த பாலம் இன்னும் நிர்ணயிக்கப்படாமல் மிகவும் கஷ்ட நிலையிலே இன்று மக்கள் போக்குவரத்துக்காக பயன்படுத்துகின்ற ஒரு நிலைப்பாடு இன்று அந்த பிரதேசத்திலே காணப்படுகின்றது. குறிப்பாக அன்று ஜனாதிபதி அவர்கள் வந்து அந்த இடத்திலே ஒரு கூட்டம் ஒன்றை செய்கின்ற அந்த நிலைப்பாட்டிலே மக்கள் தோணிகளிலும் அல்லது சில மக்கள் அந்த கடலை நீந்தி கடந்து வந்து அந்த கூட்டங்களுக்கு சமூகளித்த எங்களுடைய அந்த மக்கள் இன்னும் எங்களுடைய ஜனாதிபதி அவர்களினால் உறுதியளிக்கப்பட்டிருக்கின்றது. எதிர்காலத்திலே அந்த பாலத்தினுடைய நடவடிக்கை மேற்கொள்ளப்படும் என்று, ஆனால் அதற்கான எந்த ஒரு முன்மொழிவும் எந்த ஒரு ஒதுக்கீடும் இந்த வரவு செலவு திட்டத்திலே உள்ளடக்கப்படவில்லை. எதிர்காலத்தில் இவற்றை கருத்தில் கொள்ள வேண்டும் என்ற விடயத்தையும் இந்த இடத்திலே நான் கூறிக்கொள்கின்றேன். அது மட்டுமல்லாமல் சபைக்கு தலைவை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, மேலும் நல்லாட்சி அரசை கொண்டு வர முக்கிய காரணமாக இருந்த சிறுபான்மை மக்களை கருத்தில் கொண்டதாக இந்த வரவு செலவு திட்டம் முன்வைக்கப்பட்டிருக்கின்றது. மிகவும் வரவேற்கத்தக்க ஒரு விடயமாக இருக்கின்றது. குறிப்பாக வடக்கு மீள்குடியேற்றம், கிழக்கு அபிவிருத்தி, மலையக முன்னேற்றம் என நல்லாட்சியை கொண்டு வந்த சிறுபான்மையினுடைய மக்களினுடைய அபிலாஷைகளை கருத்தில் கொண்டதாக இந்த என்டர்பிரைசஸ் ஸ்ரீலங்கா பாதீடு காணப்படுகின்றது. குறிப்பாக வடக்கிலிருந்து விரட்டப்பட்டவர்களை மீள்குடியேற்றம் செய்வதற்காக 2500 மில்லியன்களையும், கிண்ணியா பல்கலைக்கழக கல்லூரியை ஆரம்பிப்பதற்காக 50 மில்லியன் நிதியையும், அதே போன்று வீடமைப்பு திட்டங்கள், அதே போன்று கல்வி செயற்பாடுகள் போன்ற பல விடயங்களை முன்னெடுப்பதற்காக இந்த வரவு செலவு திட்டத்திலே பல விடயங்கள் உள்ளடக்கப்பட்டிருக்கின்றன. ஆனால் ஆனால் இன்று இந்த விடயத்தை, அதாவது வெளிநாட்டு கடன்களை மையமாக வைத்து முன்வைக்கப்பட்ட கடந்த கால வரவு செலவு திட்டங்களைப் போலல்லாது, கடந்த கால அராஜக ஊழல் ஆட்சியில் 2 கோடி மக்கள் தலையிலே கட்டிவிட்டு சென்ற பாரிய கடன் சுமையை குறைக்கும் பாதீடாக இந்த நீல பசுமை பொருளாதார பாதீடை நாங்கள் பார்க்கக்கூடிய நிலைப்பாட்டில் இருக்கின்றோம். எனவே இந்த நாட்டை குடும்பம் சகிதம் சூறையாடி எம்மை மீள முடியாத கடன் வலுவுக்கு தள்ளியவர்கள் இந்த வரவு செலவு திட்டத்தை விமர்சிக்குகின்ற அல்லது இந்த வரவு செலவு திட்டத்தை நொண்டி குதிரை என்று நையாண்டியாக சொல்லுகின்றவர்கள் இன்று இந்த பாராளுமன்றத்திலே உரையாற்றி கொண்டிருக்கின்றார்கள். இவர்களுடைய காலத்திலே முன்மொழியப்பட்ட இந்த வரவு செலவு திட்டங்கள் ஏதோ இவர்கள் இன்றுதான் இவ்வாறான வரவு செலவு திட்டங்களை நாங்கள் பார்ப்பதாகவும், அல்லது இவர்கள் திடீரென்று இன்று பாராளுமன்றத்துக்குள் குதித்து இவ்வாறான வரவு செலவு திட்டங்களை விமர்சிக்கின்றவர்களாக இவர்கள் இருக்கின்றார்கள். இவர்களுடைய அந்த 5 வருடம் அல்லது இவர்களுடைய அந்த 10 வருட காலத்துக்குள்ளே எவ்வாறான திட்டங்களை இவர்கள் செய்திருந்தார்கள், இவர்களுடைய அந்த வரவு செலவு திட்டத்திலே எதிர்கால திட்டத்தை கருத்தில் கொண்டு செய்யப்பட்ட செயற்பாடுகள் என்ன என்று கேட்கின்ற சந்தர்ப்பத்திலே அங்கிருக்கின்ற உறுப்பினர்கள் மௌலியாக இருப்பார்களே ஒழிய, அவர்களுடைய அந்த வரவு செலவு திட்டங்கள் அங்கு இருக்கின்ற சில குடும்பத்தை சார்ந்தவர்களாக அல்லது அங்கிருக்கின்ற சில உறுப்பினர்களை சந்தோஷப்படுத்தக்கூடிய வரவு செலவு திட்டத்தை முன்மொழிந்தவர்கள் இன்று எதிர்காலத்திலே எப்படி எங்களுடைய நாட்டை நாங்கள் கொண்டு வர வேண்டும் அல்லது எந்த இடத்துக்கு நாங்கள் கொண்டு செல்ல வேண்டும் என்ற ஒரு எதிர்கால நோக்கினுடைய முதல் படியாக வருகின்ற இந்த வரவு செலவு திட்டத்தை இவர்கள் விமர்சிக்கக்கூடியவர்களாக இருந்து கொண்டிருக்கின்றார்கள். ஆகையால் இவ்வாறான முன்மொழிவுகள் மிக அருமையாக நல்ல பல விடயங்களை உள்ளடக்கியமேட்டு நான் எங்களுடைய கௌரவ அமைச்சர் அவர்களுக்கு மீண்டும் இந்த இடத்திலே நன்றியை கூறிக்கொள்வதோடு, இது தொடர்ச்சியாக எல்லா வடங்களும் நல்ல முறையிலே செயல்படுத்துவதன் மூலம் எதிர்காலத்தில் எங்களுடைய கடன் சுமைகளை குறைத்துவிட்டு எதிர்காலத்தில் எங்களுடைய நாட்டினுடைய அபிவிருத்தி செயற்பாடுகள், அது மட்டுமல்லாமல் எங்களுடைய ஒற்றுமையை ஓங்குகின்ற செயற்பாடுகளிலும் கூடுதல் கவனம் செலுத்தி இவ்வாறான பல நல்ல விடயங்கள் இங்கு முன்மொழியப்பட்டு இருக்கின்றன. இது வெறும் முன்மொழிவுகள் இல்லாமல் எதிர்காலத்தில் இவற்றை அடையக்கூடிய, இவற்றை நாங்கள் மிக விரைவிலே பெறக்கூடிய ஒரு நிலைப்பாட்டுக்கு எங்களுடைய இந்த நாட்டையும் எங்களுடைய இந்த நல்லாட்சியையும் கொண்டு செல்ல வேண்டும் என்ற விடயத்தை இந்த இடத்திலே கூறிக்கொண்டு, நேரம் போதாதின் காரணத்தினால் சில விடயங்களை நான் ஹென்சாட்படுத்தி கொண்டு வாய்ப்புக்கு நன்றி கூறி எனது உரையை முடித்துக் கொள்கின்றேன். நன்றி.
தேங்க்யூ. கரு பிரியதாச மந்திரித்தமா, உபத்துமாரி வினாடி தகாய.
சொல்ல வேண்டும். கரு சபாபத்துமணி தாட்ட அயவே சந்தா வச்சன கீப்பா கிஜி வத்கிரி மட்ட அவத்தால வாசி வந்து உபத்துமாட்டு மகி கவுனிச்சியுமே அவத்தா முதல் பண்ணுவா. அப்போ ரஜி கரு முதல்ல மாத்துமா மங்கள சாரம் எத்துமா திரு பத்து பையன் அயவே அம்மதாக்கு இன்னே சாக்கோலிட்ட சல்லி புரோனோ ஆகிய அயவாக்கு நிவை மீ ரட்டே தீந்தாவோ மீ விசால நயக்கந்தராவா திவாகின மீ ரட்ட இதிட்டகினியன்னாவோ வெடப்பில்லா சகஸ்கரில் தீன இசாம வந்த வெடப்பில்லா தக்கின அயவாக்கு எனக்கு விசேஷம் மே வத்தா அம்ம தக்கரண்டு உண்டு விசேஷம் சஞ்சார கர்மாந்தேகன விசேஷம் மம கத்தாக்கன பலாபத்தின முகத அப்பி திஸ்டிக்கோலட்டா திவகையும் அனி ரட்டை சமஸ்தியாக வசங்கத்தான் அந்த சஞ்சாரக வியாபாரி சீக் யூனிவாக் வெயும் பவத்தினா சார் சஞ்சார கர்மாந்தே வெண்வெங் மிவர வெங்கலத்தியன முதலிங் அர ஹோம் நிவாச நிவாசோல ஹோம் ஸ்டேட் நிவாசோலட்ட நிவாச வெடிதூனு கருகாண்ட மில்லியன பகக்க நயாக் சாமானி மத்தியம பாந்திக்காட்ட வெங்கல்லதியில் தியனவா நயாக் காண்ட சீட்ட ஹை ஒளிய பத்த ஏ நய அரகின மே நிவாச வெடிதூனு கருகின சாமானி மத்தியம பாந்திக்காக சஞ்சார கர்மாத்திய தூணு கருகின எத்தனைக்கு இஸ்ரஹாட் என்ன புள்ளுவாங்க எத்தாக்கு எத்துக்கணும் எத்தனைக்கு விசால ரக்கியாபமானியாக பலாபோத்துவின ஏ சேஸ்தியத்துள்ள இதிரிட்டியான புலம் தத்துவக்கு எத்தி வேணுவாங்க எனக்கு விசேஷம் மதக்கிறான். இவகையும் வசுவாசித்தின பங்களாவில் மேலாவே சஞ்சாரக கர்மாந்தேட்டு தீனுக்கொள்ள தின்ன கடுப்பில் எத்திக்கொள்ள தீனவா. இவகையும் இவட தாதார மே கிரமையும் லபாகாண்ட புலம் தத்துவாக்கு எத்திவை. இவகையும் மத்தியம கந்துக்குறையை கத்தம் மத்திய கந்துக்குறை ஜலாசித பிரதேசத்தை மே சஞ்சாரக வியாபாரி வத்துவையும் பவத்தினவா. ஏ பிரதேசத்தை சஞ்சாரக கர்மாந்திய வினுவிங் மே ஏ ஆதார லபாகண்ட புலம் தத்துவ கத்திய கேதுக்கு விசேஷம் மெத்தின் பேர் தீனவா. இவகையும் மே வாகன லபாதி மீது சஞ்சார கர்மாந்திய தீனு கிரியம்பட்டு மீ டுக் டுக் ரத லபாதின வகையில் தாங்கினவா. ஈச்ச அமத்தர நமக்கு அன்னி தங்க சஞ்சார சேஸ்தியத்துள்ள அவுது பகலோ விஸ்வ விசிபா சஞ்சாரே கர்ண சஞ்சார கர்மாந்த கருவன்ட்டு ஜங்கிசி பது கிரமியாக அடுக்கல் இவர்களே சஞ்சார வியாபாரி கருகண்ட வாகன கீபேக் லபாதின்னு வெடுப்பில் சாஸ்கண்ணம் தவாத்தே போலாத்துள்ள தியூனுவை ஏ தியூனாக எத்திகரகாண்ட புலுவாங்க எனக்கு விசேஷம் மே வத்தாயம் தக்கணும் சஞ்சாரக சேஸ்தியத்துள்ள மே வர்தனே தவ வெடி தியூனு கருகாண்ட புலுவாம் வினவா. ஏ தத்துவ கெத்துனத் முக மகவென்னான் என்னை குட்டம ஏக பாரதுண்டான ஏக்க லஸ்னட்டா இதிரியிட்ட கெனியாய் விசேஷம் தேங் ஸ்ரீபாஸ்தாஸ்தான் ஸ்ரீ அவாரேட்டுனா ஸ்ரீபாத இஸ்தானே வெந்த புதாகண்ணியான பெத்திமன் அத்துற சஞ்சாரக விசால கர்மா அப்பமானே புதிய பாந்தர் வினப்பட்டு ஆட பாசியாக புதியட்டு இஸ்தானிட்டு அனுவன் அந்த இகுள்ட்டு வாகன பாசுகாங் சுவாகண்ட அப்பஹாசு வேணுவோம் இத்தி எமனிசா ஏ வடிதுனு கருகாண்டு வெடிப்பில்லா அத்தி கண்டுவானா ஹுந்தாக்கி எனக்கு மே அஸ்தாய் விஷயம் மதக் கண்டோம். ஈட்டமத்தரவு சொந்த ருபியஸ் வெடசட்டான இடத்து அப்படி நிவாச வெடசட்டான விசால முதல் மேப்பார் மேவராஜ வெங்கல்ல தீனோ ஏ நுவர்லி திஸ்டிக்கே கன விசேஷம் கதாக்கிறானாங் நுவர்லி திஸ்டிக்கே மேவன வீட்டு விசால நிவாச சங்கியாவாக்கு இதுக்கிறான் வெடக்கடுத்து கொள்ள தீனோ வத்து நிவாசோட அமத்தரவு கிராமிய வசை நிவாச விசால பிரமாணிகிட்ட ஆதரவு கல்ல தீனோ தவ நிசா விசால பிரமாணியாக நிவாச நத்தியாக இன்னும் அட்டையே தாசே தாஸ் தெசியாக பவன நிவாச நத்தியாக இன்னும் ஏட்டு ஏ சகனாரதின வெடப்பிலத்தையும் வேவன விட்டு அப்படி தென் சத்தியக்கட்ட பவன் இசர ලක්ෂ දෙකක ණයක් 800කට පමණ ලක්ෂ දෙක ගානේ ණය ලබා දුන්නා. ඉතින් අය කැමැත්තෙන් ඒවා ලබාගෙන තමගේ නිවාස වැඩි දියුණු කර ගන්නවා. මෙවර නිවාස වලට ලැබිලා තියෙනවා මිලියන 17500ක්. ඒක හොඳ දෙයක්. මේ ආයතනයෙන් මොන පස්ස තිබ්බත් නිවාස වලට විශාල මුදලක් වෙන් කිරීම ගැන ගරු මුදල් ඇමතුමාට විශේෂයෙන් ස්තුති කරනවා. නිවාස ඇමතුමත් දැඩි කැපවීමකින් ඒ අපේ දිස්ත්‍රික්කවලටත් ඒ මුදල් ලබා දීලා ඒ නිවාස ඉදිකිරීමට කටයුතු කරලා දෙනවා කියලා දෙන එක විශේෂයෙන් මේ අවස්ථාවේ මතක් කරනවා. ඒ වගේම විශේෂයෙන්ම තව කාරණයක් මතක් කරන්න ඕන, මේ යම්කිසි ව්‍යාපාරයක් පටන් ගන්න ගියාම ඒකට ඉල්ලනව නොයෙකුත් මේ එක එක ශ්‍රේෂ්ඨ වාර්තා එක එක ආයතන වලින්. දැන් අපි කියමු සංචාරක හෝටලයක් වදි කරන ගියත් ආයතන 15කින් 10කින් විතර ගන්න වෙන එක වාර්තා. ඒ වාර්තා ගන්න ගියන් පස්සේ ඒක ඉදිරි කරන යන මිනිස්සුන්ට එපා වෙනවා. ඉතින් ඒ වගේ නැතුව ඒවා එක්තරා එක ස්ථානකින් දෙකකින් ගන්න පුළුවන් වැඩපිළිවෙලක් ඇති කරනවා නම් හොඳයි කියන එක මම මේ අවස්ථාව විශේෂයෙන් මතක් කරනවා. අලු ගානේ කළු ගලක් කරන්න ගියත් එහෙමයි. කළු ගලක් කරන්න ගියාම ඒකේ ගන්න වෙනවා භූ විද්‍යා පොතල් හා ගැනීම් වලින් ගන්න වෙනවා, ඊළඟට ඉඩම අයිතිකාරයෙන් ගන්න වෙනවා, ඊළඟට වත්තක් නම් වත්තේ කවුද අයිතිකාරය කියලා බලන්න වෙනවා, ඊළඟට වත්තේ එල්ආසී වත්තක් නම් ඒක ඒ අයිතියකා කොහොමද ලැබුණේ කියලා හොයනවා. ඉතින් මේ වගේ විශාල කන්දරාවකට පැටලිලා තමයි ඒ නිරාකරණය කරන්නේ. අඩු ගානේ මාස 6ක්වත් යනවා ඒ ව්‍යාපෘතිය පටන් ගන්න ගියාම. ඉතින් ඒක එයාට ඒ සමහර විදේශිකයෙක් ආවොත් එයාට එපාල යනවා මේ ව්‍යාපාරය මෙතන කරන්න බෑ කියලා. ඉතින් ඒ නිසා මේකට යම්කිසි ක්‍රමවේදයක් ඇති කරන්න ඕන කියලා විශේෂයෙන් මතක් කරන්න ඕන. මේ ඒ පොමණක් නේ ප්‍රාදේශීය ලේකම්, ප්‍රාදේශීය සභාවේ සභාපති, දැනට ඉන්න ලේකම්වරයා, ඒගොල්ලෝෙන් ගන්න වෙනවා, ඊළඟට ගාම සේවක, මේ හැම කෙනෙක්ගේ ළඟටම ගිහිල්ලා එතන ඉන්න සංවර්ධන නිලධාරී, ඒ වගේ 6-7 දෙනෙක් 8 දෙනෙක් 10 දෙනෙක් ළඟට ගිහිල්ලා තමයි යම්කිසි ව්‍යාපාරයක් පටන් ගන්න මේ ඒ සහතික ටික අරගෙන ඉදිරිපත් කරාට පස්සේ තමයි ඒ ව්‍යාපාරය පටන් ගන්න දෙන්නේ. නමුත් ඒව ගන්න ගියාම මාස 6ක් 5ක් යනවා කෙනෙකුට එපා වෙන ඒ ව්‍යාපාරය කරන්න ගිහිල්ලා එපා වෙලා සමහර වෙලාවල් අතල දාලා තියෙන නිසා මේකට යම්කිසි වැඩපිළක් එදුවත් හොඳයි කියන එක විශේෂයෙන්ම මතක් කරනවා. අනිත් එකයි පරිසරය පූජනීයයි කියලා හැමදාම බෝඩ් ගහලා තියෙනවා. නමුත් පූජනීය භාවයක් පේන්නේ නැහැ. පරිසර විනාශ කරන කම තියෙන කඳුකරේ තිබ්බ ගස් සියල්ලව කපලා වටව එනවා. ඒකට නීතියක් මොකුත් නැහැ. ඔය පටවනවා කොච්චර පටවනවද කියලා දන්නේ නැහැ. සාමාන්‍ය ගස් ගෙනියන දවසකට බලා ගන්න පුළුවන් ලොටි කීයක් එනවද කියලා මැදේ කඳුකරේ ඉඳලා. අවුරුදු ගාඩි 5000ට උඩ කඳුකරේ ගස් කපන්න එපා කියලා දෙනු. නමුත් එහෙම මේකක් අපිට පේන්නේ නැහැ. ඒ ගැනත් විශේෂයෙන්ම ඉදිරි අවධානය යොමු කරන්න ඕනේ. නැත්නම් මැදේ කඳුකරේ ඔක්කොම හිඳිලා ගංගාවල් හිඳිලා වතුර ටික නැතින තත්ත්වයකට පත් වෙන්න ඉඩ තියෙනවා. එම නිසා විශේෂයෙන්ම මම කියන්න ඕනේ මේ ගංගාවල දැන් හැමදාම මම ඉල්ලීමක් කරන්නේ ජලාශාගාර කීපයක්ම තියෙනවා. මේ ඔක්කොම රොම්බඩ වලින් පිරලා තියෙන්නේ. වැස්ස කාලයට වතුර ටික වැටුණ හැටි ටික ගාලා පිරිනව විමාන දෙකෙන් ආපහු විමානෙන් හිඳිලා යනවා. ඉතින් මේවා ඉවත් කරගන්න වැඩි පිළක් කියනවා. ඒ වගේම මේ පහුගිය ටිකේ මේ වැහි වළා වතුර මේවා වෙන ක්‍රමවේදයකින් මොනවා හරි ඔය කුරුණෑගල පැත්තට කරවනැල්ල පැත්තෙන් පොඩ්ඩක් කරවල ටික ටික යන්න පුළුවන් ක්‍රමයක් ඇති කරනවා නම් මේවා ඒ වියලි කලාප වලට යවා ගන්න පුළුවන් සත්‍යයක් ඇති වෙයි. ඒ වගේම ගින්ගඟ නිල්වාගඟ ප්‍රදේශය අරවල ඔය ඔබතුමල්ලායි පැති වලට යවා ගන්න පුළුවන් තත්ත්වය තියෙන කට සභාපතිමනි මේ පැත්ත විශාල දිනුවක් ඇති කරන්න පුළුවන්. මේක පාට කරන්න පුළුවන් මොනක් නැහැ. අඩි 4ක විතර ඇලක් කපාගෙන යන්න පුළුවන් තත්ත්වයකට අවුරුද්දෙන් අවුරුද්ද යන්න පුළුවන් නම් මේවා මෙච්චර කාලයකින් මේ විනාශ වෙන්නේ නැහැ මේ රට. ඉතින් ඒ වගේ ක්‍රමවේදයන් ඇති කරන්න ඕනේ. ඉතින් ඒවා ඇති කරන්න වැඩපිළිවෙලක් කියන්නේ මේගොල්ලෝ කියන්නේ හැමතිස්සෙම දැන් මට හිතෙන විදිහට මේ ආණ්ඩුව පටන් ගත්ත දවස ඉඳලා මේ වෙනකොට විශාල මේ විරෝධතා හැමදාම මොන හරි දෙයක් තිබ්බොත් බෝඩ් එකක් උස්සගෙන විරෝධතා දක්වන එක තමයි තියෙන්නේ. වෙන නැතුව රට ඉස්සරහට ගන්න වැඩපිළිවෙලකට කවුරුවත් සහාය දක්වන වැඩපිළිවෙලක් නෑ. පක්ෂ වෙන්න පුළුවන්, විවක්ෂ වෙන්න පුළුවන්, හැම කෙනෙක්ම එකතු වෙලා මේ රට ගොඩ ගන්න වැඩපිළිවෙලක් ගැන කතා කරන්න නෑ කියන එක මම විශේෂයෙන්ම මේ අවස්ථාවේ මතක් කරන්න ඕන. එම නිසා මොන අඩුපාඩුකම් තිබ්බත් විශේෂයෙන්ම කියන්න ඕන, විශේෂයෙන්ම මතක් කරන්න ඕන මාතාපිත උපස්ථාන පුත්‍රදාස සංඝෝ කියන ඒක කාටවත් වෙනස් කරන්න පුළුවන් දෙයක් නෙවෙයි. මාතාපිත උපස්ථාන පුත්‍රදාස සංඝෝ කියන එක කාටවත් වෙනස් කරන්න පුළුවන් කමක් නෙවෙයි. මොකද මව සහ පියාට සංඝ උපස්ථාන කිරීම කාටවත් වෙනස් කරන්න පුළුවන් කමක් නෙවෙයි. ඒ වගේ තමයි මේ යහපාලන රජය ඒ ජනවාරි 8 වෙනිදා අපි පත් කරන කැපවීමෙන් අපේ ජීවිත පරිත්‍යාග කරගෙන අපි මේ ආණ්ඩුව ගත්තේ මව සහ පියා විදියට තමයි මේ සලකන්නේ අධිකරණ ජනාධිපතිතුමත් ගරුවගමතුමත් මේ දෙන්න මේ රට විනාශ කරන කුසියෙත් බලාපොරොත්තු වෙන්නේ රටට ආදරේ රටේ ජනතාවට ආදරේ. ඒ වගේ අපිත් එහෙම තමයි මේ රටේ ජීවත් වෙන හැම පුරවැසියෙකුටම මේ රටේ ජීවත් වීමේ අයිතිය තියෙනවා. මේ රට ආරක්ෂා කරගන්න ඕන. එහෙමනම් මේ රට ආරක්ෂා කරන මේ දෙන්නත් එක්ක එකට හිතුවලා අනිත්‍යත් මේක එකතු වෙලා තියෙන අඩුපාඩුකම් හදාගෙන මෙරට ඉස්සරහට ගන්න මේ අයවැයෙන් හොඳ වැඩ පිළිවෙල යොදලා තියෙනවා මේකට සහාය වේදක් වෙලා මේක ඉස්සරහට ගන්න ඕනේ කියන පඩිනේ ව්‍යවස්ථාවම දෙනවා ඒ වගේම විශේෂයෙන්ම කියන්නට ඕන දැන් අපි කියමු මේ පහුගිය දිනේ පහුගිය කාලය තුළ සමුදිනායක මහත්මයා ගොවිනියාක මහත්මයා ඊළඟට සංවාද විකාර මහත්මයාත් මහත්මිය අර පවුල් සෞඛ්‍ය සේවාව මේ හතර පහ දින හතර පහ පොලක තමයි වැඩ මේ කටයුතු කරේ ගාමේ ඒ අයට අපි සොඳුරු මේ සේවා පියස කියලා ස්ථානයක් දැන් හදලා දීලා තියෙනවා දැන් හදාගෙන යනවා 1000ක් මේ ලංකාවේ හදනවා දැන් මගේ ආසරිත් මම 6ක් හදන්න කටයුතු කරලා තියෙනවා වතු කොටත් හතරක් විතර හම්බෙලා තියෙනවා අපි මිලියන 40ක් නුල්ලේ දිස්ත්‍රික්ක විදක් කරලා හදනවා ඉතින් මේවායි විශාල සේවාවක් ඇති කර දෙන්න පුළුවන් ඉස්සරහට ඉතින් එම වැඩ පිළිවෙල කරන්නේ මේ රටේ ජනතාවට වැඩක් වෙන්න ඉතින් පෞගිය අපේ විරුද්ධ පක්ෂයේ ඇතැම් අය කියන්නේ කිසිම වැඩක් අපි කරේ නැහැ කියලා. අපි ආණ්ඩුවෙන් කරේ නැහැ කිසිම දෙයක් කරේ නැහැ ජනතාවට සේවයක් කරේ නැහැ කියලා. පාරවල් ටික ඇවිල්ලා බලන්න අපි. අපි දිස්ත්‍රික්කය තුළ යන්න බැරි පාරවල් විශාල ප්‍රමාණයක් තිබ්බා. ගමේ පාරවල් තිබ්බා. දැන් ඒක විශාල ප්‍රමාණයකින් වැඩි දියුණු කරලා දීලා තියෙනවා.
අපි ඒක විනාඩියක් තියෙනවා ඔබතුමා.
ඒ වගේ විශාල වැඩ කොටස අපිට කරන්න උදව් උපකාර හැම පැත්තෙම වෙලලා තියෙනවා. ඉතින් ඒක කරගෙන අපි මේ රට දියුණු කරන්නයි බලාපොරොත්තු වෙන්නේ. ඒකට හැම කෙනාගේම සහයෝගය අරගෙන අපි එතන දිනුව කරාගෙන යන තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ කියන එක මම විශේෂයෙන් මතක් කරනවා අනිත් කාරණේ විශේෂයෙන්ම කියන්න ඕන අපි වතුකරේ වෙන්න පුළුවන් ගම වෙන්න පුළුවන් නගරේ වෙන්න පුළුවන් මේ හැම ප්‍රදේශෙම ජාතීන් අතර මොන ප්‍රශ්නේ තිබ්බත් කුල ගෝත්‍ර වශයෙන් මොන ප්‍රශ්නේ තිබ්බත් මේ රටේ අපි මිනිස්සුයෝ මිනිස්සත්වයේ නාමයේ හැමතිස්සෙම අපි හිතන්න ඕන මේ මිනිස්සුන්ට තියෙන ප්‍රශ්නය ගැන අපි හිතන්න ඕන මේ ප්‍රශ්නයට යම්කිසි විසඳුමක් දෙන වැඩ පිළිවෙලක් හිතන්න ඕන අන්නේ විදිය හිතාගෙන මේ රට ඉස්සරහට ගෙනියන්න වැඩ පිළකට සියලු දෙනා වත්වලම ගත්තොත් මේ රට වැඩියකල් යන්න ඉස්සෙල්ලා ඉදිරියට යන්න පුළුවන් කියන එක මම විශේෂයෙන් මේ අවස්ථාවේ මතක් කරනවා. එහෙම නැතුව බේද වින්න වෙලා එනකොටා ගන්න තත්යකට තව තවත් ඉස්සරහට යන්න ගියොත් අපිට අපේ කාලය තුළ නෙවෙයි ඉදිරි කාලය තුළත් මේ රට ආයේ ගොඩ ගන්න පුළුවන් තත්යකට ඇති වෙන්නේ නැහැ කියන එක මම විශේෂයෙන් මතක් කරනවා. මේක අපේ අවස්ථාව. මේක තමයි අවසාන අවස්ථාව. මේ අවස්ථාවෙන් අපිට උඩට එන්න බැරි වුණොත් අපි අනාගතයේ අඳුරෙන් අඳුරට යනවා කියන කෙසේ මතක් කරමින් මගේ මේ කිටි වචන සේවය මෙන් අවසන් කරන උස්මාට ස්තුතියි.
බොහොම ස්තුතියි. ගරු ජනක වක්‍රමුර මන්ත්‍රීතුමා අවධමන්නේ විනාඩි 13යි.
මුනුසුනේ ගරු සභාපතිතුමනි 2018 සඳහා මේ අයවැය විවාදයේ සඳහා සම්බන්ධ වෙන්න ලැබීම ගැන සතුටු වෙනවා. මංගල සමරවීර ඇමතිතුමා 2018ට අයවැය ඉදිරිපත් වෙනකොට රටේ ජනතාව තුළ ලොකු බලාපොරොත්තු රාශියක් තිබුණා එකක් තමයි හෙට ආයෙත් ඡන්දෙකුත් එනවා ඒක නිසා අවුරුදු මේ තුන්වෙනි අවුරුද්දේ මේ වගේම 2001 ඉඳන් 2003 පටිතද කරගන්න කියපු ආණ්ඩුව අගමැතිතුමා කිව්වා දැන් මේ රටේ ණයබරින් නිදහස් කළා රටේ ජනතාවට ඒ බර අඩු කළා ජනතාවට සහන ලැබලා දෙනවා කියලා. ඒ නිසා ජනතාව බලාගෙන හිටියා අයවැන් Tamanට සහනයක් ලැබෙයි කියලා. අර පෙරහැරක් යන්න ඉස්සෙල්ලා කසකාරෝ යනවා වගේ අයවැය හෙටයි කියලා අද මේ හාල් මැස්සන් මේ වගේ කීපයක බඩු මිල අඩු කරනවා කිව්වා. මෙවට කොහොම පාලන මිලක් නැහැ කඩවල වල හිතුණු ගානට විකුණනවා. හැබැයි ඒක ගන්න සතුටට යන්න කියනවා. ඒක නිසා එදා රෑ එහෙම යම්කිසි බඩු මිල අඩු කරනකොට ජනතාව හිතුවා හෙට මේට වඩා විශාල සහනයක් ලැබෙයි කියලා. ටීවී ළඟට ගිහින් බලාගෙන හිටියා මංගල ඇමතිතුමාගේ මංගල කතාව. හැබැයි ගරු සභාපතිතුමනි මේකෙත් කියලා තියෙන්නේ 2016ට අයවැය ඉදිරිපත් කරනකොට මේ වගේ සුරංගනා කතා රාශියක් රවි කරුණානායක ඇමතිතුමා කිව්වා. එතුමා අධ්‍යාපනය වෙනුවෙන් ඉතිහාසයේ පාර්ලිමේන්තුව තුළ වෙන් කරපු වැඩි මුදල වෙන් කරා. හැබැයි නමට විතරයි. ඒවා මහ පොළොවේ කොහෙවත් වැඩ කෙරුන්නේ නැහැ. මගව තියෙනවා එතුමා වෙන් කරපු ලේඛනෙත් කරපු වැඩ ප්‍රමාණෙත්. මුල්සුනේ සභාපතිතුමනි පූර්ණ කාලන ගුරු පුහුණු වැඩසටහන් සම්පූර්ණ කිරීමට රුපියල් මිලියන 1000යි. ගැහුව මේ අප්පුඩි අත කැඩෙනකන් කට්ටිය. වියදම් කරේ කීයද? මිලියන 84යි. එතකොට 18%යි ප්‍රගතිය. ඒකම ග්‍රාමීය ප්‍රදේශවල ගුරු නිවාස හා ගුරු විවේකාගාර ආදිය ලබා දීමට මිලියන 2000යි කියනකොට අත් කැඩෙනකන් ගැහුවා. වීරංකරේ කියන ප්‍රගතිය 1%යි. මිලියන 27යි වියදම් කරේ. 2000කින් මිලියන 27ක් වියදම් කරපු ආණ්ඩුවක් මේක. ඒකම අධ්‍යාපනයේ වෙනුවෙන් ප්‍රාථමික හා ද්විතීයික පාසල් සනීපක සහ ජල පාසුකම් ලබා දීමට මිලියන 4000යි කිව්වා. ඒක 1717යි. ඒකම ගරු සභාපතිතුමනි ජාතික පද්ධතිය මගින් හෝ සූර්ය බල ශක්තිය මගින් විදුලිය නොමැති පාසල් වලට විදුලිය ලබා දීමට මිලියන 2560යි. ඒකම දිවයිනේ ප්‍රාථමික පාසල් 3577ක් වැඩි දියුණු කිරීමට මිලියන 10000යි. 10000න් 1611යි වැය කරේ. ඒකම ද්විතීයික පාසල් 1000ක් සඳහා ක්‍රියාකාරී කාමර විද්‍යාගාර මේ පාසුකම් වලට මිලියන 15000යි. 710යි වැය කරේ. 5%යි. ඒකම කිසිදු පාසුකම් ලබා නොදී නොසලකා හැර තිබූ පාසල් 1360ක් පාසුකම් හා ගුණාත්මක භාවය වැඩි දියුණු කිරීමට මිලියන 30000යි 1207යි 104යි ප්‍රගතිය. මේ වගේ තව රාශියක් කියලා තියෙනවා. ඉතින් මේ 2016 ඉදිරිපත් කරපු අයවැයෙන් වෙන් කරා කිව්වට මහ පොළොවේ වියදම් කරලා තියෙන බොහොම සොච්චම් මුදලක් මේ පාරක් තියෙනවා. ඒ වගේම මේ අයවැය කතාවේ මිලියන ගණන් වලින් විශාල ප්‍රමාණයක් වැය කරනවා කියලා. හැබැයි ගරු සභාපතිතුමෝ මේව වැය කරන්නේ නැහැ. අර මට ඉස්සෙල්ලා කතා කරපු අපේ පීදාස මන්තුමා කිව්වා අර ඒකෝ ටුරිසම් වලට ණය දෙන්න ලොකු මුදලක් වෙන් කරලා තියෙනවා කියලා. මේ අයවැය කතාවේ මේ පොතේ තියෙන මිලියන 10යි. ගරු සභාපතිතුමෝ මිලියන 10ක් කියන්නේ කීයද දන්නවද? දන්නතෝ කියනවා දන්නේ නැහැ. මේ මිලියන 10ක් කියන්නේ රුපියල් කෝටියකින් මේ රටේ මේ සංචාරක ව්‍යාපාරය නංවන්න අර තමන්ගේ නිවාසවල තියෙන කාමරයක් හදාගෙන ඉන්න මගේ මැතිවරණ කොට්ටාසේ සිංහරාජාවට ගෙවල් වල ඒක තියෙනවා. හැබැයි ලක්ෂ 100ක් වැය කළා කාමර 10ක් හදන්න පුළුවන්ද? ඒ කියන්නේ ටුවරිසම් වලට අවශ්‍ය කරන කාමරයක් හදන්න කීයක් යනවාද? හැබැයි මේ මන්ත්‍රීතුමාලගේ හිතේ ඇති බිලියන 10ක් වැය කරනවා කියලා නෑ. මේ සොච්චම් මුදලක් මේක මේ අයවැය කතාවට ලියාගෙන ඇහිලා තියෙනවා. අඩුම ගානේ හැබැයි ඒක නම් ඇත්ත කියලා තියෙනවා. ඕකට මිලියන 1000යි කියලා නෑ. අනිත් ඒවට කියලා තියෙන්නේ ලොකු ගණන්. ඒ නිසා සංචාරක ව්‍යාපාරය නංවන්න මේ ආණ්ඩුවට උවමනාවක් තියෙනවා නම් ඒකට අවශ්‍ය කරන පාසුකම් ලබා දෙන්න ඕනේ. ඒ කිසිවක් නෑ. මේ අධ්‍යාපනයේ කෙසේ වෙතත් අධ්‍යාපනයට වැය කරන මුදලට වඩා දැන් මේ සහන ලබා දෙනවා ඉස්කෝලේ ළමයි නැඹුරු කරන්න බියර් බොන්න කියලා. මම දන්නේ මුදල් ඇමතුමා හරියටම කිව්වද කියලා මම පත්තරේ නම් දැක්කා. මේ පැණිබීම වලට බද්දක් ගහනවා. පැණිබීම වලට බදු ගහන්නේ මේ ජනතාවගේ හොඳට. එතකොට බියර් වලට බදු සහනේ නබල දෙන්නේ. ඒකත් ජනතාවගේ හොඳටලු. මේ බොන්න නැති එක්කෙනා ඉස්සෙල්ලම බොන්න පුරුදු වෙන්නේ බියර් බීලා. ගරු සභාපතිතුමනි මම අරක්කු සිගරට් බොන්න නැති කෙනෙක් කෙනෙක් මම ඕන තරම් කියනවා. මේ කොච්චර වැඩි කරාම මට ප්‍රශ්නයක් නැහැ. හැබැයි මේ බියර් වල මිල අඩු කරලා පාසල් යන දරුවෙක් වුණත් මේකට ඇබ්බැහි වෙන ප්‍රමාණය වැඩි. සා මේක අඩුම ගන්න එහෙනම් මේක අඩු කරලා ඒකෙන් මොකක්ද දන්නේ බලාපොරොත්තු වෙන්නේ? මුදල් ලැබෙත්වා නම් බලාපොරොත්තු වෙලා තින්නේ ඒක ජනතාවට සහනයක් ලැබෙනවා කියලා. ඒ බද්ද රුපියල් 100ක බද්දක් ගැහුවා නම් ඒ බද්ද ගහලා අපි කියනවා ඒකෙන් ලැබෙන ආණ්ඩුවට ලැබෙන ආදායමෙන් ලදරු කිරිපිටි මිල අඩු කරන්න කියලා. එක බියර් කෑන් එකකින් රුපියල් 100ක බද්දක් අඩු කරලා තියෙනවා. ඒක අහපව් ගහලා මේ රටේ අයිස්සක දරුවන්ට අද කිරි දෙන්න විදියක් නැතුව ඉන්නවා. එයාට සහනයක් දෙන්න පුළුවන් මෙන්න බියර් වලට ගහපු බද්දෙන් ඒ 100 අඩුම ගන්න සමෘද්ධිලාභින්ගේ අයට කිරිපිටි ටිකක් ගන්න. ඒක තමයි කරන්න ඕනේ. මේක අත්‍යවශ්‍ය දෙයක් නෙමෙයි. මේ අත්‍යවශ්‍ය වැඩේ තියාගෙන එක්කෝ මේ බියර් කම්පැනිත් එක්ක මොකක් හරි කන දෙනුවක් ඇති. ඒක මිල තමයි අඩු කරලා තියෙන්නේ මේ රටේ. මම අදත් දැක්කා රාජිත් සේනරත් ඇමතුමත් කියනවා විරුද්ධයි, ජනාධිපතිතුමත් විරුද්ධයි, ඒ වගේම චම්පික රණෝක ඇමතුමත් විරුද්ධයි, ඒ ගොඩක් කට්ටිය විරුද්ධයි. හැබැයි විරුද්ධ වැඩේ තමයි එතකොට මේ කරලා තියෙන්නේ. එක්කෝ මුදල් ඇමතුතුමාගේ තනිමතේට මේ අයවැය හදලා ඉතින් එතුමා ඉදිරිපත් කරලා දන්නේ අපි කියන අය විරුද්ධ අයට අයවැය තුන්වැනි වර කියන දවසේ හරි එහෙම නැත්නම් 16 වෙනිදා හරි මේක අයින් කරගන්න කියලා. මොකද ඒකෙන් සහනය දබල දෙන්න ඕනෑ මේ රටේ අයිංසක දරුවන්ට කිරිටිකක් හරි ලබල දෙන්න. ඒක නිසා ගරු සභාපතිතුමනි මේ යෝජනා කොච්චර තිබ්බත් මේවා මහපොලේ ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. 2017 අයවැය යෝජනා ඉදිරිපත් කරනකොට කිව්වා රුවන්පුර අධිවේගී මාර්ගය අපි ඒ අවුරුද්දේ වැඩ ආරම්භ කරනවා කියලා. රුවන්පුර අධිවේගී මාර්ගය පිළිබඳව මේ අයවැය කතාවේ කොහෙවත් සඳහනක් කළා නැහැ. මේක හැමදාම අයවැය කතාවට හරි කිව්වා මේ පාර මුදල් ඇමතුමා ඒක අයින් කරලා තියෙනවා. දැන් අනිත් ඒවා යම් යම් ඒවට කියලා තියෙනවා. එතකොට 2017ට ඉදිරිපත් කරපු අයවැයටත් ඒ යෝජනාව තිබුණා මහපොළේක රුපියලක් වියදම් කරේ නැහැ. අපි හිතුවා මේ අයවැයෙන් හරි මේකට යම්කිසි මුදලක් වෙන් කරයි කියලා. එහෙම කළා නැහැ. ඒක නිසා ගොඩක් වෙලාවට කතා කරනවා ඒ හැම පළාතකම සමසේ වැඩ කටයුතු කරනවා කියලා. එහෙම කිරිල්ලක් මේ අයවැය තුල ඇත්තේ නැහැ. ඒකම සෞඛ්‍යට විශාල මුදලක් වෙන් කරා කියනවා. ගරු සභාපතිතුමනි දැන් මේ ඇස්වල කාච දාන ඇයට රෝහල් වල තියනවා කියලා ගිහින් එයාට ඇස්වලට කාච දා ගන්න පුළුවන් කියලා. මා ගාට ගිය සතියේ එක්කෙනෙක් ඇහිලා කිව්වා ලබන පෙබරවාරි මාසේ එන්න කියලා දිනියක් දුන්නා කියලා. දැන් මේ බඩු තියනවලු හැබැයි ඒක දා ගන්න ගියන් ලබන පෙබරවාරි මාසේ එන්න කියනවා. ඒක නිසා ඒකට වැඩ පිළිවෙලක් හදලා නැහැ. ඒ එක රෝහලක දවසකට 50ක් නම් දාන්නේ 10ක් නම් දාන්නේ ඒ ගන්න විතරයි කරන්නේ. ඒක නිසා ඒක බලාගෙන ඉන්නේ නැහැ. සල්ලි දීලා වෙන තැනකට ගිහිල්ලා පුජ්‍යලක තැනෙන් හරි ඒ කාරණේ කරගන්නවා. ඒ නිසා ඒ කියන දේ කරන්න අවශ්‍ය පහසුකම් ලැබලා දීලා ඒකට වැඩ පිළිවෙලක් හදන්න ඕනේ. ඒ වැඩ පිළිවෙලක් ක්‍රියාත්මක කරන්න. ඒ නිසා අපි සෞඛ්‍ය ඇමතුමාට කියනවා එතුමා මේ මුදල් හම්බෙලා මේව ඕන තරම් රෝහල් වල තියන කවට ඒ රෝහලෙන් ඒ පහසුකම් ලබා ගන්න යන අයට ඒ දේ ඉෂ්ට වෙන්නේ නැත්නම් ඒ ගැන හොයලා බලලා ඒ අවශ්‍ය කරන පහසුකම් ලබලා දෙන්න ඕනේ. එහෙම ලබලා දුන්නේ නැත්නම් නමට කී කියා ඉන්න පුළුවන් එච්චර තමයි කරෙන්නේ. ඒ නිසා ඒ කටයුතු කරන්න මම හිතනවා එතුමා කියනවා වගේ වැඩ කරයි කියලා බලාපොරොත්තු වෙනවා. මොකද මේ ආණ්ඩුව හදන්න ලොකුම බරක් යදෙව් එතුමා කියලා හිතන් කියනවා. ඒක නිසා අයින්සක රෝගීන් වෙනුවෙන් ඒ කාර්යභාර ඉෂ්ට කරන්න කියලා මේ අවස්ථාවේ අපි කියනවා. ඒකම මේ කුළුණ වලට බද්දක් ගන්නකොට මේ රටේ මුදල් ඇමතුමා දන්නේ නැහැ ලංකාවේ කුළුණු කීයක් තියෙනවද කියලා. කුළුණු 50,000ක් තියෙනවා කිව්වා. එතුමා විදේශ කටයුතු ඇමතිවරයා හැටියට විදේශ රටවල් වලම ඉඳලා තියෙන්නේ. මේ රටේ කුළුණු 50,000ක් තියෙනවා නම් සභාපතිතුමා ග්‍රාම සේවසන් 14,000ට හැම ග්‍රාම සේවසම කුළුණු තුනක් තියෙන්න ඕනේ. මේ රටේ කුළුණු 10,000ක් නැහැ. එතුමාගේ කතාවේ කිව්වා මසකට රුපියල් 2ක බද්දයි කියලා. එතුමා මසකට රුපියල් 2ක බද්ද කියලා හිතන් මේ පොතේ තියෙනවා ලක්ෂ 2යි කියලා. එතකොට අඩුම ගානේ අයවැය හදනකොට රටේ කුළුණු කීයක් තියෙනවද කියලා දන්නේ නැතුව තමයි අයවැය හදලා තියෙන්නේ. දැන් එහෙම හදලා ගණන් බල්ලා තමයි මේ අයවැයක් හදලා තියෙන්නේ. එතකොට කුළුණු 50,000කට එක කුළුණකට අවුරුද්දකට ලක්ෂ 24 ගාන ගණන් හදලා තමයි මේ බදු ගහන්නේ. බදු ගැව්වන් සභාපතිතුමා එකතු කරන්න ගියාම එහෙම බද්දක් නැහැ. මොකද රටේ කුළුණු එච්චර නැහැ. ඔක්කොම 10,000ට අඩු ගාණක් තියෙන්නේ. ඒක නිසා අයවැය කඳන්ඩ ඉස්සෙල්ලා නොදන්නව නම් දන්න කෙනෙක්ගෙන් අහගන්න ඕනේ. ඒකට තමයි නිලධාරී ඉන්නේ. එක්ක නිලධාරී ඇමතිවරු රවට්ටනවා. එහෙම නැත්නම් මේ දෙගොල්ලම රැවටිලා ඉන්නවා. ඒ නිසා අපි කියන්නේ නිකම් බොරුවට මේ ගණන් දාලා ජනතාව රවට්ටන ඇරෙන්න මේ අයවැය තුල ජනතාවට ලැබිච්ච සහනයක් නැහැ. දැන් ගොඩක් අය බලාගෙන හිටියේ අඩුම ගන්න ඡන්දයක් තියෙන හින්දවත් එයාට සහනයක් ලැබෙයි කියලා. සභාපතිතුමා ඔබතුමා ගමේ එක්කෙනෙක්ට දන්නවා මිනිසුන්ගේ ජීවත් වෙන්න අමාරුයි. අපේ පැත්තේ අයට 2016 දීම කිව්වා තේ සහ අයට තේ පෝර සහනාධාරයක් දෙනවා කියලා. මහා ලොක්කොට උස්සුවක් තියලා රත්නපුරේට හැම ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයකම 50 ගාන ගෑල්ලා ලොකු උස්සයක් තිබ්බා. තියලා කීප දෙනෙකුට දුන්නා. එදා දුන්නමයි එක ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසේ ග්‍රාම සේවක වසන් දෙහකට දුන්න නෑත්තුවා. සල්ලි නෑ. මම ඉවරේ අයවැයිද කිව්වා.
විනාඩි දෙකක් තියෙනවා.
හරි සබත. ඉවරේ අයවැයිද කිව්වා ඔබතුමාලා මේ වෙන් කරපු මුදලෙන් මේ පෝර සහනාධාරය දෙන්න සල්ලි මදී කියලා. නෑ අපි සල්ලි මදී වුණොත් කොහෙන් හරි දෙනවා කිව්වා. දෙනවා කොට සල්ලි නැති වුණා. ඒ පාරකව 2017 අවුරුද්ද සල්ලි වලින් දෙනවා කියලා. තව සන්දෙහකට දුන්නා. අද 2016 නෑ 17 නෑ 18 මේක වෙන් කළත් නෑ. ඒක නිසා ගරු සභාපතිතුමේ ජනතාව රවට්ටනවා කියන එකේ තේරුමක් නැතුව ජනතාව රැවටිලා ඉන්නවා. ඒ නිසා ඉදිරි පළාත් පාලන මැතිවරණයේදී ජනතාව රැවටෙන්නේ නැහැ කියලා හිතන් අපි මේ අවස්ථාවේදී කියනවා. ඒක නිසා මේ අයවැය 2018ට මේ තියෙන ඉලක්කම් විතරයි මේක වැඩක් කරන්නේ නැහැ. අර පුස් කේක් ගෙඩියකට අයිසින් දාලා වගේ වැඩක් තමයි මංගල ඇමතුමා කරලා තියෙන්නේ. ඒක නිසා හිටපු මුදල් ඇමතුමා ආසියාවේ හොඳම මුදල් ඇමති වුණා. ගෙදර යන්න වුණා එතුමාට මුදල් ඇමතිකම දාලා. ඒ වගේම මේ ඇමතුමාට 2019 අවුරුද්දට ආපහු මේ අකුරු සාත්‍රයේ වෙනස් කළා. මේක යථාර්ථයක් කරන්න නැතුව එතුමාට ආපහු අයවැයක් ඉදිරිපත් කරන්න බැරි වෙනවා. ඒ නිසා අපි 2017 අවුරුද්දේ මේ අවුරුද්දට දීපු ඇස්තමේන්තු ටිකයි අපි ලබන අවුරුද්දේ මාර්තු මාසෙට ඉස්සෙල්ලා කියන්නම් මේ වගේම හදලා හිටන් වියදම් කරපු මුදල. ඒ නිසා අපි මේ රටේ ජනතාවට කියනවා මේ ආණ්ඩුව කියන කිසි දෙයක් ඉෂ්ට නොකරන ආණ්ඩුවක් හැටියට ජනතාව රවට්ටන්න මේ එක එක ඒවා කියලා මෙන්න මේක දෙනවා කිව්වට එයා රැවටෙන්න එපා කියලා හිටන් කියමින් ඒකම මංගල ඇමතුමා මේ මංගල ආයවයක් නෙමෙයි අවමංගල ආයවයක් තමයි ඉදිරිපත් කරලා තියෙන්නේ ජනතාවට. අර කාර් ගන්න බලාගෙන හිටපු ඒගොල්ලෝ බලාගෙන හිටියා සීසී 1000ට අඩු කාර් මිල අඩු කරයි කියලා. මොකද අර මහගාව ඉන්න ළමයෙකු බලාගෙන හිටියා තිබිච්ච ත්‍රිවිල් එකේ උගුලාගෙන කාර් එකක් ගන්න. දැන් ත්‍රිවිල් එකක් නැහැ කාර් එකක් නැහැ. ඇයි කාර් මිල අඩු කරයි කියලා හිතේ තියාගෙන තමයි හිටියේ. ඒ නිසා සභාපතිතුමා එක්ක ඉස්සෙල්ලම කියන්න ඕනේ මේක කරෙන්නේ නැහැ කියලා. දැන් ඉලෙක්ට්‍රික් වාහන වලට මේ ආණ්ඩුව ආවට පස්සේ ලක්ෂ 24ක බදු ගහලා ලක්ෂ 10ක් අඩු කරනවා. ඒත් ඒක බ්‍රෑන්ඩ් නිව් වාහනයක් ගේන්න ඕන ලංකාවට ඒ ගන්නට ගන්න. ඉතින් සහනයක් ලබලා දෙන කිසි දෙයක් මට නම් මේක තේරෙන්නේ නැහැ. අර බියර් වලට ඇරෙන්න වෙන කාටවත් මේක සහනයක් ලැබෙන්නේ නැහැ. ඒක නිසා අපි නැවතවරක් කියනවා පුංචි කාර් එකක් හරි ගන්න බලාගෙන හිටපු ඒගොල්ලන්ට ඒ බලාපොරොත්තු ඉෂ්ට කරන්න මේ පාර්ලිමේන්තුවේ 225 දෙනාම වාහනවල අපි යනවා. ඒ වගේම මේ රටේ අහිංසක රාජ්‍ය සේවකයෙකු බලාගෙන ඉන්නවා. එහෙම නැත්නම් පුංචි මුදලක් හරි ගන්න එක්කෙනෙක් බලා ඉන්නවා. තමන්ගේ කියලා වාහනයක යන්න. එයා කියන්නේ මේ හොඳ සුපෝභෝගී වාහන මිල අඩු කරන්න කියලා. අර මරුති කාර් එකක මේ පුංචි කාර් එකක මිල අඩු කරන්න කියන්නේ. අඩුම ගානේ ඒ පුංචි මිනිස්සයාට වාහනයක් ගන්න ඒ වාහනේ මිල අඩු කරයි කියලා ගොඩක් අය බලාගෙන හිටියා. ඒක නිසා අපි යෝජනා කරනවා ලබන නම් වෙන්ද හරි ඇමතුමා ඒ කෙරෙහි බලලා යමක් කරයි කියලා මට නම් දැනගන්න ලැබුණා. කැබිනට් එකේ කට්ටිය විරුද්ධ වුණාලු. එතකොට මේ රටේ වාහන තදබදේ තවත් වැඩි වෙනවා කියලා. එතකොට අපිට වාහනයක් තියෙනවා සභාපතිතුමා. අපිත් යන්නේ වාහනයක. එහෙනම් අපිත් මේ විකුණලා දාලා හිටන් අපිත් බස් එකේ යන්න ඕනේ. ඒ වාහන රටේ වැඩි වෙනවා නම් දැන් මේ එක ඇමතිවරුන් ගාව තියෙන පහක් අයක් 10 12 තියෙන අය ඉන්නවා.
අවසාන කරන්න මන්ද.
ඒක නිසා එහෙනම් නීතියක් ගේන්න ඕන. එක පවුලකටම පාවිච්චි කරන්න පුළුවන් එකයි කියලා. මහත්යට එකයි නෝනට එකයි දරුවන්ට එකයි නැතුව අහිංසක මිනිස්සු ගැන හිතනවා නම් අපි කියනවා නීතියක් ගේන්න. අපි ඔක්කොම මම අත උසනවා. ඒක නිසා මේ අහිංසක මිනිස්සුන්ගේ බලාපොරොත්තුවක් තියෙනවා. ඒ බලාපොරොත්තු ඉෂ්ට කරන්න කටයුතු කරන්න කියලා ඉල්ලමින් මනින ස්තුතියි.
බොහොම ස්තුතියි. Honorable Velu Kumar, you have 10 minutes.
මුලස්සන අරෝඩ මන්ත්‍රීතුමනි අවස්ථාව ලබා දීම ගැන ස්තුතිවන්ත වෙනවා. 2018 වර්ෂය සඳහා නීල අරිත ආර්ථික ක්‍රමයක් සමග ඉදිරිපත් කරලා තියෙන අයවැය මම දකින්නේ මේ රට තුල අපේ රට නිදාස ලබාගත් අවුරුද්දේ සිට 1948 සිට 2015 වෙනතුරු මෙම රට තුළ පාලනය කරපු ප්‍රධාන පක්ෂ දෙක එක්සත් ජාතික පක්ෂය ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය දෙපැත්තට බෙදිලා මේ වර්ෂය පුරාම අයවැය ඉදිරිපත් කරා. නමුත් 2016 වෙනකොට මේ ප්‍රධාන පක්ෂ දෙක එකමුතු වී මේ යාපාලනය යටතේ තමන්ගේ ප්‍රතිපත්තිය ඉදිරියට ගෙනියන්නට අයවැය ඉදිරිපත් කරා. මේ රට තුළ අද තියෙන අර්බුදකාරී තත්ත්වය නැත්තම් අපේ ආර්ථිකය පිළිබඳ තියෙන අර්බුදකාරී තත්ත්වයට මේ ප්‍රධාන පක්ෂ දෙකම වගකිය යුතුයි. දැන් ඒ ප්‍රධාන පක්ෂ දෙකම ඒ වගකීම බාර අරගෙන මේ එකමුතුව දැන් ඒ ප්‍රතිපත්ති දෙකම එක් කරගෙන රටට අවශ්‍ය ප්‍රතිපත්තියක් ඇටියට ඉදිරියට යනවා කියන එක දැන් කියන්නට පුළුවන්. ඒ අනුව මේ ඉදිරිපත් කරලා තියෙන මේ අයවැය තුළ අපේ රටට දැක්මක් ඇති, අපිට හොඳ අනාගතයක් ඇති ප්‍රතිපත්ති රාමුවක් තුළ මේ අයවැය ඉදිරිපත් කරලා තිබීම ගැන මම සන්තෝෂ වෙනවා. විශේෂයෙන්ම මේ රට තුළ අයවැය ඉදිරිපත් කිරීමේදී ගොඩාක් අයවැය ඉදිරිපත් කරලා තියෙන්නේ ඒ අයවැයට ළඟටම එන මැතිවරණයට වාසිදායක වෙන විදියට මැතිවරණ අයවැය තමයි අපේ ඉතිහාසය තුළ ගොඩක්ම ඉදිරිපත් කරලා තියෙන්නේ. මේ මැතිවරණ අයවැයක් කියන්නේ ජනතාවට සෙනිකව ලබා දෙන්න පුළුවන් වාසි ලබා දීලා ඒ ලබා දුන්න වාසිය අරා දේශපාලන වාසියක් ලබා ගැනීම. නමුත් දැන් අපි සූදානම් වෙනවා පළාත් පාලන මැතිවරණයකට එවැනි අවස්ථාවක රජයක් හැටියට ස්ථාවර ප්‍රතිපත්තියක් අනුව මේ දැක්මක් අනුව අයවැයක් ඉදිරිපත් කරලා තිබීම ගැන අපි සතුටු වෙන්නට ඕනේ. මේ අයවැය තුළ අපි දකිනවා ධනාත්මක දේවල් අපි දකිනවා, ඍණාත්මක දේවල් අපි දකිනවා. නමුත් මේ අයවැය තුළ සමස්තයක් වශයෙන් අපේ රට ගමන් කරන යුතු ඒ මාර්ගය අරියටියට අඳුනාගෙන තියෙනවා කියන එක කියන්නට පුළුවන්. ඒ අනුව අපි වර්ෂයක් සඳහා අයවැයක් ඉදිරිපත් කරාට ඒ රට තුළ තියෙන රටේ තියෙන අපේ දැක්මට ඒ අවුරුද්ද පාසා අපි මේ ඉලක්කම් මේ කරමින් මේ අයවැය අපි ඉදිරිපත් කරනවා. නමුත් අපිට ස්ථාවරව ඒ දැක්මට යාමට අවශ්‍ය අඩිතාලම තිබිය යුතුයි. මන් දකින්නේ මේ කාලවකවානුව තුළ අපි එවැනි හරි අඩිතාලමක් ඇති දැක්මක් ඇති අයවැයක් අපිට අදාගන්නට පුළුවන් වෙලා තියෙනවා. ඒ අනුව අපේ මුදල් අමාත්‍ය ගරු මංගල සමරවීර ඇමතුමාට මම බේවින්ම ස්තුතිවන්ත වෙනවා මෙවැනි ප්‍රතිපත්තියක් ඇති අයවැයක් ඉදිරිපත් කිරීම ගැන. ඒ අනුවම මේ අයවැය තුළ රට ජයගන්නකොට පළාතක් ඇටියට ඒ වගේම අපේ දිස්ත්‍රික්කයක් ඇටියට මේ අයවැය ගැන මං සදාන් කරන්නට ඕනේ. විශේෂයෙන් පළාතක් ඇටියට මධ්‍යම අධිවේගී මාර්ගය ගැන විශේෂ අවධානය යොමු කරලා තිබීම ගැන මම සතුටු වෙනවා. අද වෙනකොට අපි කොළඹ සිට මානුවරට යනකොට පැය 4ක පාක කාලයක් අපිට වැය වෙනවා. ඇයට ඒකට දැන් විසඳුමක් මේ අරා ලබා දීමට උත්සාහ කර ගැනීම ගැන මම සතුටු වෙනවා. පළාතක් ඇටියට ඒක මේ අයවැයේ තියෙන විශේෂත්වයක් ඇටියට. ඒ වගේම දිස්ත්‍රික්කයක් ඇටියට අපේ මානුවර දිස්ත්‍රික්කයේ මානුවර නගරය විශේෂයෙන්ම ඓතිහාසික වශයෙන් දළදා මාලිගාව පිහිටා තියෙන අපේ නගරය අද වෙනකොට අපි ගත්තොත් ඒ නගරය තුළ තියෙන රථවාහන තදබදයේ ඉඳා නගරයේ තියෙන කිලෝමීටර් පාක පමණ ප්‍රමාණය තුළ පැයක පමණ කාලයක් අපිට ගත කරන්නට වෙනවා ඒ කිලෝමීටර් පාක් විතර ගමන් කරන්නට. මං හිතනවා විශේෂයෙන් ඒ පිළිබඳව මේ පළාත් පිළිබඳව මේ වගේ දිස්ත්‍රික් පිළිබඳව විශේෂ වූ කාර්යයන් මේකේ යෝජනාවන් ඉදිරිපත් කරලා තියෙනවා. ඊට වැඩිය අති විශේෂ යෝජනාවක් ඇටියට මම හිතනවා මේ මානුවර නගරය තුළ තියෙන ඒ තදබදය අඩුකර ගැනීමට විශේෂ යෝජනාවක් මේ තුළ තිබ්බා නම් මීට වැඩිය අපි හිතනවා මේ රටට අවශ්‍යම දෙයක් ඇටියට මම යෝජනා කරනවා මුදල් අමාත්‍යතුමාට. ඒ වගේම මේ ඉදිරිපත් කරලා තියෙන මේ අයවැය තුළ අපි දකිනවා මේ පළාතක් ඇටියට අපි මධ්‍යම පළාත එහෙම නැත්නම් අපි ශේෂ්ත්‍රයක් ඇටියට දකිනකොට මේ වැවිලි කර්මාන්ත ශේෂ්ත්‍රය මේ වැවිලි කර්මාන්ත ශේෂ්ත්‍රය දිහා අපි බලනකොට වැවිලි ඒ ප්‍රජාවට ඒ වැවිලි කර්මාන්තය තුළ ඉන්න වතුකර ජනතාවට විශේෂයෙන්ම මිලියන 2677ක් නිවාස තැනීම සඳහා මේ විශේෂයෙන්ම මේ සඳහා වෙන් කර තිබීම යෝජනා කර තිබීම ගැන මම විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම නොයෙකුත් ග්‍රාමීය පාරවල් සංවර්ධන කිරීම උසස් අධ්‍යාපනය එවගේම සෞඛ්‍ය ඔය වැනි ශේෂ්ත්‍ර වලදී මම විශේෂයෙන් දකිනවා විශේෂයෙන්ම අඩු සංවර්ධනය වෙලා තියෙන වතුකර ජනතාවය ගැන විශේෂ යෝජනා තිබිය යුතුයි. මීට කලිමුත් අපි නැවත නැවත ඒක ඉදිරිපත් කරලා තියෙනවා. නමුත් මේ කිසිම තැනක අර නිවාස තනා ගැනීමට යම්කිසි මුදලක් වෙන් කරනව ඇරෙන්ට වෙන කිසිම තැනකදී මේ වතුකරයේ ජනතාව පිළිබඳ නැත්නම් ඒ අඩු සංවර්ධනයේ ඉන්න ජනතාව පිළිබඳ විශේෂ අවධානයක් යෝජනාවක් මේ තුල ඉදිරිපත් නොවීම ගැන මම කනගාටු වෙනවා. මීට වැඩිය ඒ ගැන අපි සිතන්නට ඕනේ. රටක් ඇටියට අපි ඉස්සරහට යන්නට සියලුම අපේ සියලුම පළාතේ වගේම සියලුම ඒ ශේෂ්ත්‍රයේ වැඩි දියුණුව ගැන සංවර්ධනයට අපි යොමු යුතුයි. ஆவே இங்கே தபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த அரசாங்கத்திலே இந்த நல்லாட்சியிலே நாங்கள் மலையக சமூகத்தை பிரதிநிதித்துவப்படுத்தி நாங்கள் பல அரசியல் ரீதியான மைக்கற்களை நாங்கள் அடைந்திருக்கின்றோம். குறிப்பாக கடந்த 20-30 வருடங்களுக்குள் பின்தள்ளப்பட்டிருந்த பல அரசியல் ரீதியான உரிமைகளை நாங்கள் இன்று இந்த அரசுக்குள் பெற்றிருக்கின்றோம். குறிப்பாக காணி உரிமையினை நாங்கள் காணி உரித்தினை இந்த ஆட்சியினுள் நாங்கள் வந்து பெற்றுக்கொண்டிருக்கின்றோம். அந்த காணி உரித்தை கொடுத்திருக்கின்றோம். லயமறைகளிலே இருப்பவர்களுக்கு தனி வீடுகளை அமைப்பதற்குரிய அந்த வாய்ப்பை இங்கே நாங்கள் பெற்றிருக்கின்றோம். அந்த வகையிலே இந்த வரவு செலவு திட்டத்திலும் தோட்ட தொழிலாளர்களினது வீடமைப்புக்காக 2677 மில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்து அந்த திட்டத்தை முன்னெடுப்பதற்கு அரசு அந்த முன்மொழிவை செய்திருக்கின்றமை உண்மையிலேயே நாங்கள் வந்து மகிழ்ச்சி அடையக்கூடிய ஒரு காரணியாக இருக்கின்றது. ஆனால் இந்த தேசத்திலே எங்களுக்கு தெரியும் பெருந்தோட்ட தொழிலாளர்கள் என்பது இந்த மலையக சமூகம் என்பது அபிவிருத்தியிலே பின்தங்கிய ஒரு சமூகமாக இருக்கின்றது. அதற்கு கடந்த கால வரலாற்று பல நிகழ்வுகள் காரணமாக இருந்திருக்கின்றது. ஏன் எங்களுடைய இந்த மலையகத்திலே அரசியல் தலைமைத்துவம் கொடுத்த தொழிற்சங்க தலைமைத்துவம் கொடுத்த கடந்த 3 தசாப்த காலத்துக்குள் இருந்தவர்கள் மிக முக்கியமான பொறுப்பு கூற வேண்டியவர்களாக இருந்திருக்கின்றார்கள். ஆனால் அதை தாண்டி இன்று நாங்கள் ஒரு நவீன பாதையிலே சென்று கொண்டிருக்கின்றோம். இந்த நவீன பாதையிலே நாங்கள் சென்று கொண்டிருக்கின்ற போது நாங்கள் இந்த அரசாங்கத்திடம் வலியுறுத்தி கேட்பது இந்த பெருந்தோட்ட சமூகமானது நீண்ட காலமாக இந்த அரசியல் நிர்வாக அந்த கட்டமைப்பிலிருந்து விடுபட்டிருக்கின்றது. அதனை அந்த கட்டமைப்புக்குள் கொண்டு வர வேண்டும். ஆகவே இந்த பெருந்தோட்ட துறைக்கு வீடுகளை தாண்டி இந்த பெருந்தோட்டங்களை நகரத்தோடு இணைக்க வேண்டும். இந்த பெருந்தோட்டங்களை கிராமத்தோடு இணைக்க வேண்டும். அதற்கான பாதைகள் விரிவுபடுத்தப்பட வேண்டும். ஆகவே பெரும்பாலான இந்த பாதைகள் தோட்டப்பாதைகளாக கூறப்படுகின்றது. அத்தகைய இந்த பாதைகளை நாங்கள் இந்த அரசினது மாகாண மட்ட பாதைகளாக தேசிய எங்களுடைய வீதி அபிவிருத்தி அதிகார சபைக்குரிய பாதைகளாக அவை உள்வாங்கப்பட வேண்டும். அதற்கான கொள்கை ஏற்படுத்தப்பட வேண்டும். அவை இதிலே உள்வாங்கப்பட வேண்டும். அவ்வாறு இல்லாமல் அந்த பாதைகளை தட்டி கழிப்போமாக இருந்தால் நாங்கள் அபிவிருத்தியை நோக்கி செல்ல முடியாது. எனக்கு முன்னர் உரையாற்றிய எங்களுடைய இராஜாங்க அமைச்சர் ராதாகிருஷ்ணன் அவர்கள் சுட்டிக்காட்டினார். புசல்லாவ டெல்டா பிரதேசத்திலிருந்து அங்கே 32 கிலோமீட்டர் தூரம் இருக்கின்ற புரோட்டோப் வரையான பாதை பல வருடங்களாக சீரழிந்து சின்னாபின்னமாகி இருக்கின்றது. அந்த மக்கள் பாதையில் வந்து போராடி அதை திருத்தி தருமாறு கேட்டுக்கொண்டிருக்கின்றார்கள். அதன்போது அங்கே கூற முற்படுகின்றார்கள் அதிகாரிகள், இது ஒரு தோட்டப்பாதை என்பது. அவை தோட்டப்பாதையா அல்லது மாகாண பாதையா அல்லது வீதி அபிவிருத்தி அதிகார சபையின் பாதையா என்பது அல்ல. அங்கே இருக்கக்கூடிய மக்களின் நலனை பார்க்க வேண்டியது இந்த அரசினது கடப்பாடு. இந்த அரசினது பிள்ளைகளாக குடிமகன்களாக அந்த மக்கள் இருக்கின்றார்கள். அவை பாதைகளைப் போலவே உயர்கல்வி கல்வி தொடர்பாக பேசுகின்ற போது பாடசாலை கல்வியிலே பாடசாலைக்கான வளங்களை பெற்றுக் கொடுப்பதிலே ஒரு மறுமலர்ச்சியை இந்த அரசாங்கத்துக்குள் நாங்கள் காணுகின்றோம். ஆனால் மலையக பகுதியில் இருக்கக்கூடிய அந்த இளைஞர்கள் யுவதிகள் தங்களுடைய கல்வி நிலையை நிறைவு செய்த பிறகு அவர்களுடைய தொழிற்பயிற்சிகளை விருத்தி செய்வதற்குரிய உயர்கல்விக்குரிய வாய்ப்புகள் அவர்களுக்கு விரிவுபடுத்தப்பட வேண்டும். எனக்கு இன்னும் ஒரு நிமிடம் தாருங்க. அவை விரிவுபடுத்தப்பட வேண்டும். அதே போல் சுகாதாரம் எடுத்துக்கொண்டால் இந்த நாட்டிலே பலருக்கு தெரியாது, இன்னும் தோட்ட வைத்தியசாலைகள் என்ற ஒன்றை இயங்கிக் கொண்டிருக்கின்றது. அவை அந்த தோட்ட வைத்தியசாலைகளை பற்றி யாரும் பேசுவது கிடையாது. அவை இந்த தோட்ட வைத்தியசாலைகள் தொடர்பாக நிதி ஒதுக்கீடுகள் செய்யப்பட்டு அது அபிவிருத்தி செய்யப்பட்டு தேசிய வைத்தியசாலை தொகுதிகளோடு அது இணைக்கப்பட வேண்டும், அதற்குரிய முன்மொழிவுகள் கொண்டு வரப்பட வேண்டும். அதே போல தான் மலையகத்தினுடைய விளையாட்டுத்துறை, மலையகத்தினுடைய விளையாட்டுத்துறை தொடர்பாகவும் கூடுதல் கவனம் செலுத்தப்பட வேண்டும். அவை இந்த வகையிலே ஒரு நாடாக நோக்குகின்ற போது இந்த நாட்டின் தொலைநோக்கு கொண்ட, இந்த நாட்டுக்கு ஒரு வருங்காலத்தை பற்றி சிந்திக்கக்கூடிய ஒரு நீல பசுமை நிறைந்த ஒரு கொள்கையுடனான வரவு செலவு திட்டம் முன்வைக்கப்பட்டிருப்பது உண்மையிலேயே வரவேற்கக்கூடியதாக இருக்கின்றது. அதே நேரத்திலே மாகாணங்களாக, மாவட்டங்களாக, அதே போல் துறை சார்ந்ததாக இருக்கின்ற பல்வேறு பின்னடைவுகள், குறைபாடுகள் தொடர்பாக நாங்கள் கூடுதல் கவனம் செலுத்த வேண்டியிருக்கின்றது. அவே தமிழ் முற்போக்கு கூட்டணியாக இந்த அவையை பிரதிநிதித்துவம் செய்யக்கூடிய நாங்கள் இந்த குறைகளை நிவர்த்தி செய்து கொண்டு முன்னோக்கி செல்லக்கூடிய ஒரு இந்த வரவு செலவு திட்டத்திற்கு எங்களுடைய ஆதரவை தெரிவித்து என்னுடைய உரையை நிறைவு செய்கின்றேன். நன்றி.
தேங்க்யூ.